योगिन्द्रं विश्ववन्द्यं सकलगुणनिधिं श्रीयुतं स्वात्मनिष्ठं क्लेशातीतं ममेशं यचलसुखकरं सच्चिदानन्दरूपं शिष्याणां ज्ञानदं तं विगतमलयुतं किङ्कराणां हृदिस्थं वन्देऽहं सिद्धियुक्तं परमपदविदं श्रीगुरुं सन्तरामम् स्वात्मज्ञं ह्रस्थितं मे विमलगुरुतरं तीर्थरूपं प्रपूज्यं शान्तं श्रीधर्मतत्त्वं अखिलमलहरं श्रीप्रभो लग्नश्चित्तम् आशानां शोभकं तं विविधसुयशसा मन्युदग्धं वरिष्ठम्। परब्रह्म पूर्ण परम तत्व ब्रह्म तत्व एवं परमात्मा स्वरूप जय महाराज स्वयं। आज पूर्णिमा नो दिवस छे। पूर्णिमा ये पूर्णता नु पर्व छे। चंद्र ए मन नु प्रतीक छे। मन जारे पूर्णतानी स्थिति पामे त्यारे एने पूर्णिमा कहेवामां आवे छे। जीवननी पूर्णिमा। जय महाराजनु स्वरूप पण पूर्ण छे। महासमाधि ए पूर्णतानु ज लक्षण छे कि पूर्णिमा ने दिवसे पूर्णताने प्राप्त करवी। ये पूर्णता आपणे सौ जय महाराजना अनुसंधानमां हमेशा पूर्णिमा ने दिवसे एक विशिष्ट भावपूर्वक एक विशेष श्रद्धा थी आपणे जय महाराज ने भजीए छीए एमना दर्शन करीए छीए। जे पूर्णताने परब्रह्म स्वरूप जय महाराज संपूर्ण रीते एमां विलीन थयेला छे अने पूर्णतानुं नित्य दर्शन करवा माटे आपणे सौ पूर्णिमाथी खूब ज श्रद्धापूर्वक भक्तिथी एनी साथे बंधायेला छे। જ્યારે જ્યારે પણ પૂનમનું પર્વ હોય એટલે જય મહારાજનું પરબ્રહ્મનું પૂર્ણતાનું સ્વરૂપ અને એ દર્શન જેને આપણે કહીએ સ્વાત્મજ્ઞમ અને બ્રહ્મ તત્વમ સ્વયં છે જે પૂર્ણતાને પામે છે એ જ પોતાને સર્વસ્વ રીતે ઓળખી શકે છે। આત્માને પણ જેણે આત્માનુભૂતિ કરી દીધી સ્વાનુભૂતિ જેને કહેવાય સ્વાત્મજ્ઞમ એ પણ પૂર્ણતાને પામેલું એક નામ છે। જય મહારાજ પૂર્ણિમાને દિવસે પૂર્ણતાને પ્રાપ્ત થયા છે ને એટલે સ્તુતિની અંદર પ્રાર્થના કરનાર એ સિદ્ધ મહાપુરુષો એ પણ કે આપ કેવા છો સ્વાત્મજ્ઞમ હ્રસ્થિતમ જે પોતાની સ્થિતિને પોતાના હૃદયમાં સ્થાપિત કરી દે પોતાનું સ્વરૂપ પોતાના હૃદયની અંદર જ દર્શન કરે। હ્રસ્થિતમ હૃદયમાં સ્થિતેલા બેઠેલા છે તે અને મારા હૃદયમાં પણ બેઠેલા છે। સ્વયં તો આત્મદર્શન કર્યું જ્યારે પણ આત્મદર્શન કરવું હોય ત્યારે હૃદયમાં બેસી જવું પડે. હૃદયમાં આત્મતત્વની સૂક્ષ્મતાના દર્શન થાય. અને જ્યારે ધ્યાનમાં જવું હોય, આત્માનુસંધાન એક અવસ્થા છે અને ધ્યાન એ બીજી અવસ્થા છે. હૃદયની અંદર અનુસંધાન કરીએ તો આત્માનુસંધાન આત્મદર્શન થાય. જ્યારે ધ્યાનમાં જવું હોય ત્યારે મનને બિલકુલ સ્થિર કરી દઈ, નિર્વિચાર બનવું, એનું નામ છે ધ્યાન. માત્ર ધ્યાનની અંદર એક શ્વાસોશ્વાસ સિવાય કોઈ વિચાર નહીં, કોઈ દ્રશ્ય નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ પણ જાતની બાબત મનમાં સહેજ પણ ન રહે. બિલકુલ નિર્લેપ, કોરું મન, બિલકુલ ખાલી. જેમ આપણા ખિસ્સામાં પાકીટ હોય અને પાકીટની અંદર એક પણ પૈસો ન હોય તો આપણે કહે કે મારું પાકીટ બિલકુલ ખાલી ખમ છે, કશું જ નથી. એવી રીતે મનની અંદર પણ કોઈ વિચાર ન હોય, કોઈ સંકલ્પ વિકલ્પ ન હોય, કોઈ દ્રશ્ય ન હોય, ત્યારે એમ કહેવાય પાકીટની માફક મારું મન બિલકુલ ખાલી છે. આ છે ધ્યાનની, ધ્યાન માર્ગની દિશા. પ્રયત્ન કરવો રહ્યો, મન જલ્દી માનશે નહીં કે મને ખાલી કરવાનું નથી. કંઈક ને કંઈક અંદર નાનું મોટું કંઈક ને કંઈક હરવર્યા જ કરતું હોય, ચાલ્યા જ કરતું હોય. ધ્યાનની સ્થિતિમાં તમને સહેજ પણ સ્થિર થવા દે જ નહીં. પણ એમાં છે, અભ્યાસ વડે મનની સાથે એવો નાતો કેળવો, એવો સંબંધ રાખો કે ધીરે ધીરે એને પોતાને સમજણ પડે કે ના, સાચી વાત છે. નિર્વિચાર મન એ જ સાચું, સાચી સ્થિતિ છે, સાચી અવસ્થા છે, સાચી શાંતિ જ છે. સહેજ અમથો વિચાર હશે તો પણ આપણને શાંતિ, પૂરી શાંતિ તો ક્યારેય નહીં મળે. એટલે મનને નિર્વિચાર બનાવો, એનો અર્થ પાર પડ્યા કેમ જાણીએ, સફળ થયા એમ ક્યારે ખબર પડે? જ્યારે મનમાં મન સમાય. આપણું મન આપણા પોતામાં જ સમાઈ જવું જોઈએ. જેમ રીંગવાળો પ્યાલો હોય, ખોલીએ તો આખો થઈ જાય, દબાઈ દો તો નાનો સર. બસ એ રીતે મનને આખું જ બંધ કરી દેવાનું. એટલે મનની સ્થિતિ બિલકુલ ન હોય એના જેવી જ થઈ જાય. આખું ખોલો તો પ્યાલો હોય, તો અંદર પાણી ભરી શકાય, પણ એને બંધ કરી દો પ્યાલો રહ્યો જ નહીં ને. એમ મનની સ્થિતિ અવસ્થા પણ એ રીતની થઈ જાય કે એમાં મનની અંદર કશું જ અંદર આવે જ નહીં. આ સ્થિતિ છે ધ્યાનની. અને ન બને એવું નથી. શનૈ શનૈ રૂપ રમેદ, ધીરે 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 આપણે આપણા સ્વરૂપમાં રમવું પડે. પણ મનને એક સ્વભાવ છે, એક ટેવ છે, ખાલી નહીં બેસી રહે. તો એને શ્વાસોશ્વાસની સાથે અનુસંધાન કરાવો. બીજો કોઈ વિચાર નહીં, માત્ર શ્વાસ આવે છે જાય છે, એની સાથે ઓહમ સોહમ જેટલું ધીમે ધીમે હળવાશથી ધ્યાનમાં કોઈ પણ બાબતની ઉતાવળ ન ચાલી શકે. ભલે માળા કરવામાં, જપ કરવામાં, પાઠ કરવામાં, અનુષ્ઠાનમાં જેટલી ઉતાવળ કરવી એટલી ઉતાવળ કરો, ભજનમાં પણ ઉતાવળ, પણ ધ્યાનમાં સહેજ પણ ઉતાવળ નભાવી લેવાય જ નહીં. સ્વાત્મજ્ઞમ, પોતાની અંદર પોતાની સ્થિતિ, ઓમકાર નો કે ઓહમ સોહમ નો જે આધાર જય મહારાજે ગુરુમંત્ર તરીકે આપ્યું છે એને બિલકુલ શાંતિથી શ્વાસ લેતા ઓહમ, શ્વાસ બહાર નીકળતા સોહમ, અને એ પણ ઉતાવળ સહેજ પણ નહીં, ધીમે ધીમે જેટલો મંદ થાય જેટલો દીર્ઘ થશે એટલું જ મનનું સ્થિતિપણું સ્થિરતાપણું આપોઆપ આવશે. મન શ્વાસોશ્વાસની સાથે રાખવું પડશે. કેમ કે એને ટેવ પડી છે કોઈ પણ પ્રવૃત્તિ કરવાની. એક પણ કામ એને ન સોંપો ને તો મન પોતે આકળ વિકળ થઈ જશે. પણ જ્યારે સમજણપૂર્વક મન સ્વયં બધી જ પ્રવૃત્તિ છોડી દે વિચાર સહિત, ત્યારે એને પોતાને આનંદ આવશે. ખાસ આ સુધી પ્રવૃત્તિ કરી કરીને થાક્યા દુખી થયા અને કેટલી અશાંતિ ઉપાધિઓ વાળી, આજે સાચી ખબર પડી કે કોઈ પણ વિચાર સિવાય મન પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. અને એ જ આત્મા વડે પરમ આત્મા સુધી પહોંચી શકાય છે. પણ મન હંમેશા સ્થિર કરી એને શ્વાસોશ્વાસ સાથે જોડી અને ધીરે 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 માત્ર ઓમકારનો જ અંદર ધ્વનિ થયા કરે, અને પછી આપોઆપ એ પણ શાંત થઈ જાય. આ સ્થિતિ આવે એનું નામ છે ધ્યાન. ધ્યાન સર્વશ્રેષ્ઠ છે. ધ્યાનની અંદર જ પરમ શાંતિ મળે છે. ધ્યાનની સ્થિતિ, ધ્યાનની સ્થિતિમાં મનની એકાગ્રતા, ત્યાં મન પાસે કશું જ ના હોય. જેને જે મહારાજે પોતાની યોગ ભાષાની અંદર ઉન્મુની અવસ્થા કહી, મન બિલકુલ મૌન થઈ જાય. મૌનનો અર્થ પણ એ છે કે હું પણ નહીં, મન પણ નહીં, મેં ન, એનું નામ મૌન. હું પણ નથી તે વખતે એ ધ્યાનસ્થ અવસ્થાની અંદર પોતે પણ છે જ નહીં, શરીર પણ નથી, બિલકુલ સંપૂર્ણ શૂન્યાવકાશ આપણા પોતામાં. એના માટે વિષ્ણુદાસજી મહારાજે ખૂબ સરસ પોતાની અનુભૂતિ કહી કે ધ્યાન અને આત્માથી પરમ સુધી પરમાત્મા સુધી પહોંચવા માટે એક જ રસ્તો, અહોનિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસો શ્વાસ, જપ કરવાને મનથી નહીં જીભથી નહીં શ્વાસો શ્વાસ. સ્મરણને જપને શ્વાસો શ્વાસની સાથે જોડો, એટલે જે શ્વાસ અંદર જાય છે એના દ્વારા આપણું મન અંદર જવા માટે, અંદરની યાત્રા કરવા માટે એને ટેવ પડશે. જે બહાર રખડ્યા કરે છે, બહાર ભટક્યા કરે છે, એ મનને શ્વાસોશ્વાસની સાથે જોડ્યું છે ને તો એ આંતરયાત્રા કરશે. એ શ્વાસોશ્વાસ નાક સુધી, ફેફસા સુધી, હૃદય સુધી એક ધારણા વડે પહોંચશે. એટલે અખંડ વૃત્તિ બની રહે. કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે શ્વાસોશ્વાસ સાથેનું અનુસંધાન બની રહેવું જોઈએ. કારણ શ્વાસોશ્વાસ તો ચાલવાનો જ છે, કામ પણ ચાલવાનું છે, પણ એનું અનુસંધાન અને એકાંતમાં એકલા બેસીને કરવું એ વધારે ઉત્તમ અને શક્તિશાળી છે. સાચું ધ્યાન એ છે કે એકલા એકાંતમાં શ્વાસાનુસંધાન કરવું, એનું નામ ધ્યાન. અને એની અંદર મન બિલકુલ સમાપ્ત થઈ જાય, મનનું ઉન્મૂલન કરી નાખવું. જેમ ખેતરમાં મૂળો હોય અને ખેડૂત મૂળો કાઢે, આપણે ખરીદવા જઈએ છીએ ત્યારે મૂળો કેવો હોય છે, આખો ને આખો હોય છે, એના પાતરા મૂળ થી માંડીને ઉપરના પાન સુધી આખો છે. તો જેમ એ મૂળો ખેંચીને કાઢી નાખે એટલે અંદર કશું જ ના રહે, એમ મનને પણ અંદરથી એવી રીતે ઉખેડીને ખેંચી કાઢો અંદર કશું જ રહે જ નહીં, મન પોતે ના રહે, ઉખાડી નાખો. એનું નામ છે ઉન્મુનિ અવસ્થા. તો આ મનને શ્વાસોશ્વાસની સાથે સતત અભ્યાસ કરાવવો પડે, ત્યારે એ ધ્યાન થાય. અને ધ્યાન પછી એક જ પગથિયું બાકી રહ્યું, પછી તો એકલી ધારણા. યોગના જે 8 અંગ છે એમાં ધ્યાન પછી સમાધિ સુધીની વચ્ચે એકમાત્ર ધારણા જ બાકી રહી. ધારણા એટલે દ્રઢ સંકલ્પ. મનોબળ જેટલું દ્રઢ હોય એટલી જ ધારણા પ્રબળ થઈ જાય, પ્રબળ સંકલ્પ જેને કહેવાય. અને પ્રબળ સંકલ્પ આવ્યા પછીથી મન સહિત શરીર પણ એના પ્રત્યેની કોઈ પણ જાતની મનની પોતાનામાં અસ્તિત્વની ભાવના જ ન રહે, કે હું મન છું કે હું શરીર છું, બિલકુલ સમાપ્ત. અને ત્યાર પછી એ ધારણા પછી એવી ધારણા થાય ધ્યાનની અંદર કે કશું જ નથી, માત્ર શ્વાસ એકલો જ ચાલે છે. શ્વાસ ક્યાં ચાલે છે એ પણ ખબર નથી, માત્ર શ્વાસ ચાલે છે. અને એ સ્વરૂપનું અનુસંધાન થઈ ગયું પછી શરીરની કોઈ અવસ્થા નહીં, માત્ર પ્રાણ. અને એ જ શ્વાસોશ્વાસની સાથે ચાલતું હોય. અને એમાં જે ઓમકાર એ શબ્દની સાથે મળી જાય, અને એમાં સુરત અને શબ્દ બંને એક થઈ ગયા, ત્યાર પછીની સ્થિતિ જે છે એનું નામ સમાધિ. અને એ સમાધિની અંદર પણ પોતાની ઈચ્છા હોય તો જાગ્રત થવાય, નહીં તો કલાકો ના કલાકો સુધી બેસી રહો, વર્ષો સુધી અંદર રહો સમાધિમાં. કલાકો સુધીનો તો આનંદ ખૂબ આવે છે, એટલો બધો અનુભવ કે સમયનો કાળનું બંધન જ ન રહે. તમને એમ થાય કે બસ હજુ 5 મિનિટ પૂરી થઈ, પણ આખો દિવસ જતો રહ્યો હોય, ત્યાં કાળના બંધન ન રહે. ત્યાં ઘડિયાળ થંભી જાય, કાળ પણ ત્યાં આગળ બાર ઉભો રહી જાય સમાધિની સ્થિતિમાં. ધ્યાન એટલે એ ધ્યાનની અંદર અંતર્મુખતા દ્વારા જે મહારાજની જે સમાધિ છે, જે મહારાજની જે પૂર્ણ અવસ્થા છે પૂર્ણિમાની, અને એમાં છેક અંતિમ સ્થિતિ અવસ્થા કે ત્યાં આગળ શરીર હોય, ચેતનવંતુ હોય, અંદર હૃદય પણ ધબકતું હોય, શ્વાસ પણ મંદ ચાલતો હોય ઓહંગ સોહંગની સાથે, પણ શરીર ભાવ બિલકુલ ખલાસ થઈ જાય, શરીર છું એ રહે જ નહીં. સ્થૂલ સૂક્ષ્મ કારણ રે તે તો નહીં હું, મારું હું નથી, મારું નથી, સૂક્ષ્મ પણ હું નથી, સ્થૂલ પણ હું નથી, અને કારણ પ્રારબ્ધ પણ મારું નથી, હું ને મારું. એનાથી પર ઉઠી જવાય બિલકુલ. અને એ સ્થિતિ એ અવસ્થા એટલે પરમ, તમે પરમ તત્વ સુધી પહોંચી ગયા. અહોનિશ અખંડ કીજીએ સ્મરણ શ્વાસોશ્વાસ, આ પંડ છતે પરબ્રહ્મમાં સુરતી જઈને સમાય. તમે આખા ને આખા, શરીર જીવતું હોય, બેઠા હોય, બધું જ હોય, પણ એ છતે શરીરે પોતે પરમ તત્વની સાથે જ વિલીન કરતો, રમ્યા કરતો. પછી સમાધિમાંથી બહાર આવવાની ઈચ્છા ક્યાં થાય? સમાધિમાંથી બહાર આવીને આ દુનિયા જોડે રમવાનું, આ ઉપાધિઓ જોડે જીવવાનું, એના કરતો એ શા ખોટું છે? એટલે એ સિદ્ધ મહાપુરુષો, એ પરમ દિવ્ય ચેતનાઓ પછી સતત પરમાત્માની પોતાના સ્વરૂપની અંદર જ રમ્યા કરે. સ્વાત્મજ્ઞમ રસ્થિતમ સ્વ આત્માની અંદર રમણ કરી પોતાના હૃદયની અંદર જ વૃત્તિઓ સ્થિર થઈ જાય. બહાર ભટકવા આવવા જવાની જરા ઈચ્છા ન થાય. તો આ છે જય મહારાજનું સ્વરૂપ. આપણે સત્સંગ દ્વારા માત્ર એકલું જ્ઞાન નથી મેળવતા, જય મહારાજના સ્વરૂપની અનુભૂતિ કરવા ઈચ્છીએ છીએ. જય મહારાજનું સ્વરૂપ અવ્યક્ત છે, દર્શન કરીએ છીએ, રોજે આવીએ છીએ, શ્રદ્ધાપૂર્વક આવીએ છીએ, દર્શન કરવા આવીએ છીએ. ચાલો જય મહારાજના દર્શન કરવા. પણ એ શ્રદ્ધાથી એ ભક્તિ વડે અવ્યક્તના પણ આપણે અનુભૂતિ કરીએ છીએ. દર્શન કરી આવ્યા પૂનમના, ચાલો આ અવ્યક્તની અનુભૂતિ છે. એ પોતે સ્વયં સ્વાત્મજ્ઞ છે, પોતાના સ્વરૂપની અંદર વિલીન છે. અને આપણે તો માત્ર જય મહારાજના દીવાને જ્યોતને પાદુકાના દર્શન કરીએ છીએ, છતાંય જય મહારાજ સાક્ષાત બિરાજે છે એ અનુભૂતિ થાય છે. એ અવ્યક્તની અંદર પણ વ્યક્ત એમ રસ્થિતમી, મારા હૃદયની અંદર પણ એ જ રીતે જય મહારાજ બિરાજેલા છે. ચૈતન્યમ શિષ્ય મધ્યે, દરેક સેવકના ના હૃદયની અંદર જય મહારાજ સ્વયં બિરાજેલા છે. અને એ દર્શન થાય ત્યારે એ અનુભૂતિ આપણને જય મહારાજના આપણા પોતામાં આવિર્ભાવની નો એક અંશ મળી રહે છે. જ્યારે પણ ધ્યાનમાં સમાધિમાં સાત્વિકતા આવે, શાંતિ મળે, એકાગ્રતા આવે, સ્થિરતા આવે ને, ત્યારે સમજવાનું કે જય મહારાજનો આવિર્ભાવ મારામાં થઈ રહ્યો છે. જેમ જોગણીઓ અને શક્તિઓનો આવિર્ભાવ થાય એટલે હો હો કરીને ધૂણવા માંડે છે ને, એમ જય મહારાજ તો સાત્વિક અને શાંત સ્વરૂપ છે. જેટલી જેટલી સ્થિરતા આવતી જાય, જેટલી એકાગ્રતા આવતી જાય, જેટલો સંયમ ને સદાચાર આવતો જાય આપણા પોતાની અંદર, શાંતિ આવતી જાય, ધ્યાનમાં પણ આપણું મન પરોવાતું જાય, એકાગ્ર સ્થિર થઈને બે, ત્યારે સમજવાનું કે જય મહારાજ સ્વયં પધારી રહ્યા છે. આવિર્ભાવ ધીરે ધીરે ધીરે. અને જય મહારાજ તો શાંતમ શ્રી બ્રહ્મ તત્વમ, બ્રહ્મ તત્વ છે, શાંત છે. એટલે જેનું તમે અનુસંધાન કરો, જેની ઉપાસના કરો, એના પ્રમાણે થવાય એમ ભગવાને ગીતામાં કહ્યું છે. ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજિનોપીમા, જે દેવી દેવતાઓની ઉપાસના કરતો હશે એ પ્રમાણે એના આવિર્ભાવ આવશે. ભૂત પ્રેતની ઉપાસના કરતો હશે એનામાં ભૂત પ્રેતના આવિર્ભાવો આવશે. પછી એની અંદર બિલકુલ તામસ અને અંધકાર, એનો સ્વભાવ પણ એવો તામસી હોય, એની વૃત્તિઓ બધી તામસી બની જાય, ક્રોધવાળી. કેમ કે ભૂતાની યાંતિ ભૂતેજ્યા. અને ભગવાન કહે કે જે મને ભજે છે એ મને પામે છે. એટલે ભગવાનના જે સદગુણો છે એનામાં આવતા જાય. ભગવાનની અંદર જે કંઈ એમાં રહેલું જ્ઞાન છે, તેજ છે, એ થોડું 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 આપણામાં આવતું જ જાય. અને એનું નામ છે આવિર્ભાવ. તો સ્વાત્મજ્ઞમ, પોતાના સ્વરૂપને જાણવું અને પોતાના સ્વરૂપની અંદર પોતાને સ્થિર કરી દેવું, પોતે પોતામાં ભળી રહ્યા અને પોતે જોયું પોતાનું આપ પોતાની અંદર જ. મનમાં મન ભળી જાય ને ત્યારે સમજવાનું કે હવે આપણે આપ સંસાર સાગર પાર ઉતર્યા, પાર પડ્યા. કેમ જાણીએ? જ્યારે આપણું મન આપણા પોતાની અંદર જ સમાઈ જાય. નહીં તો મન બીજા બધા બહુ સમાતું હોય છે, ઘણી બધી બાબતોમાં સમાતું દોડતું હોય છે, અને મન ક્યાંનું ક્યાંય ચાલે. જો બીજામાં સમાઈ શકતું હોય, કોઈ વસ્તુમાં, કોઈ પરિસ્થિતિમાં, કોઈ વ્યક્તિમાં, તો આપણું મન એ રીતે હકારાત્મક તરીકે આપણા પોતામાં કેમ ન સમાય? જો આટલે બીજે સમાઈ જતું હોય તો ઘણી બધી બાબતોમાં સમાઈ જતું હોય છે, એના મય થઈ જતું હોય, તો મન મનમય કેમ ના થાય કે ચાલો પાછા અવતાર. આપણે આપણા પૈસા ખર્ચીને બધે ખૂબ ફરતા છીએ, કે મોજ કરી આવીએ, પણ ઘેર પાછા આવીએ તારે કોઈ બીજી વાતાવરણ લાગે છે? હશ, આપણા પોતામાં આવ્યા છે. એમ મન દ્વારા દુનિયા આખીના જે કઈ સ્વાદ માણવાનો હોય બધા માણતા હોઈએ, પણ એ મન જયારે પોતાનામાં આવીને બેસી જાય ને ત્યારે કે હાશ, આખો દિવસ મન ભટકતું હોય, રાત્રે સુવા બેઠા ને આવીને શાંત થઈ ગયું, સુઈ ગયા, પછી કેટલી હાશ થાય છે. સવાર ઉઠો તો હાશ. કેમ? રોજનો અનુભવ. મન જ્યારે પણ આવીને આપણા પોતામાં અંદર બેસી જાય અને મન મનની અંદર સમય ના જાય ત્યાં સુધી ઊંઘ આવે, મન વિચારોમાં ફર્યા કરે. એટલે મનને વિચારોમાં ફેરવ્યા વગર પાછું લાવીને એના પોતાની અંદર જ એને બેસાડી સુવાડી દો, ઊંઘ તરત આવી જશે. પણ આપણે જાતે સુઈ ગયા હઈએ પણ અંદર મન બેસી અંદર પેલા વિચારોની સાથે રહેતું હોય, કોજે ઊંઘવા દેશે ખરું? તો મનને મનમાં સમાવવાની ક્રિયા આપણી પાસે રોજે હોય છે, પણ એ જડતાપૂર્વક નહીં, ઊંઘની તામસ પરિસ્થિતિ તરફ લઈ જાય છે. પણ સભાનપણે આપણા પોતામાં જ આપણી પોતાની વૃત્તિઓ જો જાગ્રત અવસ્થામાં શાંત થઈ જાય તો એ સાત્વિકતા કહેવાય. અને સુવાના બાને આપણે સુઈ જઈએ ને ધીરે ધીરે શાંત થતા શરીર શાંત થાય, ધીરે ધીરે વૃત્તિઓ શાંત થાય, મન શાંત થાય અને ઊંઘ આવી જાય. એટલે મનમાં મન આવીને બેસી ગયું માટે સવાર આખી રાત પાર પડી ગઈ. પણ જો મન મનમાં ન સમાયું હોય અને આખી રાત પાર પાડી જવો જોઈએ, ઘડિયાળના કાંટા જોઈને કલાક ગણ્યા કરશો, હજુ આટલા જ થયા છે, હજુ આટલા જ થયા. તો જો એક રાત પાર કરી શકતા હોઈએ મનમાં મન સ્થિર થઈ જઈને, તો આખું આપણું જીવન પાર પાડવા માટે જાગ્રત સ્થિતિની અંદર પણ મનને મનમાં બેસાડી દો, સમાવી દો. ઊંઘમાં મનમાં મન સમે છે પણ એ તામસી વૃત્તિ છે, ઊંઘ આવે છે, જડતા છે, અને જડતાની અંદર શરીરનું કશું જ ભાન રહેતું નથી. પણ જાગ્રત સ્થિતિમાં મનને એવું શાંત કરી દઈને સ્થિર બેસીએ એનું નામ સાત્વિકતા છે. અને જાગ્રત સ્થિતિમાં મનને મનમાં સમાવીને આગળ વધીએ ને તો એ સાત્વિક પણ નહીં રહે, ગુણાતીત થઈ જશે. ત્રણેય ગુણોથી પર સત્વ રજ તમ એ અડે જ નહીં, કારણ આત્મા સ્વયં પરબ્રહ્મ છે. અને એ રીતે મનની સ્થિતિને સમજીને એના પ્રમાણેનો અભ્યાસ કરીને જો આગળ વધીશું ને તો સરળ છે, અઘરું નથી કશું. રોજની આપણી જે ટેવ છે મનને મન મનમાં સમાવવાની, એને થોડીક ઉપર ઉઠાવીને ઉપર લઈ લો તો એ અભ્યાસ દ્વારા જરૂર મન મનમાં સમાઈ જશે અને આખો સંસાર સાગર પાર ઉતરી શકાશે. પાર પડ્યા કેમ જાણીએ, પાર પડવાનું આ સાધન છે અને પાર પડવાની આ રીત છે જીવનને પાર ઉતારવાની. જે મહારાજ એટલે તો આપણને બતાવે છે, પાર પડ્યા કેમ જાણીએ, અને પછી તો આવી ગયો પોતે પોતામાં બળી રહ્યા. સુખ સાગર કહે સાંભળો, ગુરુગમનો કેમ આવે તોલ, બસ આજ ગુરુગમ છે. એ ગુરુગમને જો સમજ્યા, જ્યારે પણ સમય મળે, કોઈ ના હોય, એકલા હોઈએ, તો સમયનો દુરુપયોગ કર્યા સિવાય એકાંતની અંદર સમયનો સારામાં સારો ઉપયોગ કરી લઈ, આપણે પોતા આપણા પોતાની અંદર જ એ થઈ આપણું પરમ લક્ષ પરમાત્માની પ્રાપ્તિ, આત્મતત્વનું અનુસંધાન, એ જીવન સાર્થકનું છે. અને એ જ જય મહારાજનો સંદેશ, એ જ જય મહારાજનો આશીર્વાદ છે અને એ જ કાર્ય જય મહારાજનું છે આપણે સૌ એનો સ્વીકાર લઈને આગળ વધવાનું છે. જય મહારાજ.